જય જીરેન્દ્ર. આજે આપણે ચોથા ગુણસ્થાન સંબંધી સ્વાધ્યાય કરવાના છીએ, એટલે કે અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથું ગુણસ્થાન એનો સ્વાધ્યાય કરીએ છીએ. જો ગુણસ્થાનની વાત આવી એટલે પહેલા તો ગુણસ્થાન શું છે એ સહેજ સમજી લઈએ. અધ્યાત્મમાં જે અંતરંગ દશાનો વિકાસ છે એ વિકાસને દર્શાવનારા આ ગુણસ્થાનો છે. ગુણસ્થાનો એ આત્માના શુદ્ધ સ્વભાવમાં નથી, આત્માની અંદર કોઈ ગુણસ્થાન નથી. જીવની જે અવસ્થા છે અને એમાં આ ગુણસ્થાનની જયારે વાત કરીએ છીએ તો તે જીવનો એવો જે પુરુષાર્થ ઉપડે છે તો એ પુરુષાર્થમાં એ ક્યાં પહોંચ્યો છે, કેટલે આગળ વધ્યો છે, એની કેવી દશા છે એ આપણને ગુણસ્થાન દ્વારા ખ્યાલ આવે છે. આત્માના શુદ્ધ સ્વભાવમાં તો કોઈ ગુણસ્થાન નથી. જીવની અશુદ્ધ, વિશુદ્ધ કે શુદ્ધ દશા દર્શાવનારા આ ગુણસ્થાન છે. એટલે પૂર્ણ શુદ્ધ દશા જ્યારે પ્રાપ્ત થઈ છે એવા સિદ્ધ ભગવાનને કોઈ ગુણસ્થાન નથી. બીજી રીતે કહીએ તો જે આ ગુણસ્થાન છે એ નિશ્ચય નહીંથી નથી, પરંતુ વ્યવહાર નહીંથી ગુણસ્થાન જીવના છે. જીવને નિશ્ચય નહીંથી તો કોઈ ગુણસ્થાન નથી, વ્યવહાર નહીંથી આ ગુણસ્થાન છે, એ દશા છે. સંસારી જીવને ગુણસ્થાનરૂપ અવસ્થાઓ છે, પણ સિદ્ધને એવી ગુણસ્થાનરૂપ અવસ્થા નથી. સંસાર અવસ્થાઓને સમજાવવા માટે સંક્ષેપથી તે અવસ્થાઓને 14 ભેદ દ્વારા સમજાવવામાં આવે છે. એટલે એ 14 ગુણસ્થાન છે. હવે એ 14 ભેદ દ્વારા સમજાવવામાં આવે છે એને બદલે એનાથી પણ સંક્ષેપથી જો દર્શાવીએ તો એ 3 અવસ્થાઓ થાય, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. અને એ જ વસ્તુને 14 અવસ્થાઓ દ્વારા દર્શાવીએ છીએ, 14 ભેદ દ્વારા એ અવસ્થાઓને દર્શાવીએ છીએ તો 14 ગુણસ્થાન થાય છે. એ 14 ગુણસ્થાન જે કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે. પહેલું, મિથ્યાત્વ ગુણસ્થાન અથવા મિથ્યા દ્રષ્ટિ. બીજું, સાસાધન અથવા સાસાધન સમ્યક દ્રષ્ટિ. સાસાધન એટલે કે જેને સમ્યક્ત્વનો સ્વાદ આવ્યો છે એવા સ્વાદ સહિત, એ સાસાધન ગુણસ્થાન છે. બીજું ગુણસ્થાન. ત્રીજું, સમ્યક મિથ્યા દ્રષ્ટિ અથવા તો મિશ્ર દ્રષ્ટિ. હવે એવો ક્રમ નથી કે પહેલા ગુણસ્થાનથી બીજા ગુણસ્થાને જાય, બીજા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાને જાય, એમ નથી. પહેલા ગુણસ્થાને મિથ્યાત્વ સહિત જીવ અનાદિનો રહ્યો છે, એ જ્યારે સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો એને ચોથું ગુણસ્થાન હોય છે, એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ અથવા તો અસંયમ સમ્યક દ્રષ્ટિ. ચોથું ગુણસ્થાન અવિરત સમ્યક દ્રષ્ટિ અથવા અસંયમ સમ્યક દ્રષ્ટિ. આવું ચોથું ગુણસ્થાન જયારે એ સમ્યક તો પ્રગટ કરે છે ત્યારે એને હોય છે, ચોથા ગુણસ્થાનની દશા થાય છે. પહેલી વખત થાય છે તો પહેલા એ ઉપશમ હોય છે, એટલે અંતર્મુહૂર્ત પછીથી એ પછી ક્ષયોપશમ કે એ રીતે થાય છે. પણ જયારે એમાં એ રીતે પડવાનું થાય છે તો એ બીજા ગુણસ્થાને આવે છે, અને એને ચોથા ગુણસ્થાનથી બીજું ત્રીજું આવે છે. પણ પહેલા ગુણસ્થાનથી કોઈ ક્રમમાં બીજું ને ત્રીજું એમ નથી હોતું, પહેલાથી તો ચોથું ગુણસ્થાન જ આવે છે. એટલે મિથ્યા દ્રષ્ટિ છે એ મિથ્યાત્વ ગુણસ્થાને છે, તો ત્યાંથી ચોથા ગુણસ્થાને એ આવે છે. અને એ ચોથું ગુણસ્થાન છે ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે, એ અવિરત સમ્યક દ્રષ્ટિ અથવા તો અસંયમ સમ્યક દ્રષ્ટિ. એના સંબંધી આજે આપણે વિચાર કરવાના છીએ. પણ આ ચૌદ ગુણસ્થાનની વાત સહેજ આપણે સમજી લઈએ, એ પછીના ગુણસ્થાન કઈ રીતે છે, પછી એ ચોથા ગુણસ્થાનની વાત કરીએ. તો પાંચમું ગુણસ્થાન છે તે દેશ વિરત સમ્યક દ્રષ્ટિ, ચોથું અવિરત સમ્યક દ્રષ્ટિ છે, પાંચમું દેશ વિરત સમ્યક દ્રષ્ટિ છે. એટલે ત્યાં એને સંયમ છે, એને થોડો એ રીતે છે સંયમ, એટલે એ દેશ સંયમ છે. એને વિરત અવિરત પણ કહેવાય છે, એવું પાંચમું ગુણસ્થાન છે. જો ગુણસ્થાનમાં અંતરંગ દશા મહત્વની છે, અને જે પ્રમાણે અંતરંગ દશા છે એ અનુસાર બાહ્યમાં પણ એવી જ દશા હોય છે. છઠ્ઠું ગુણસ્થાન છે તે પ્રમત સંયત, પ્રમત સંયત દશા એ છઠ્ઠું ગુણસ્થાન છે. પણ એમાં એ સર્વવિરતી છે. છઠ્ઠા ગુણસ્થાનની દશામાં પણ એવી રીતે જ છે કે પાંચમા ગુણસ્થાનથી કે ચોથા ગુણસ્થાનથી એ પહેલા સાતમા ગુણસ્થાને જાય છે અને પછી સાતમેથી છઠ્ઠે આવે છે. એટલે એવો ક્રમ નથી કે ચોથાથી એ છઠ્ઠે જાય, એવો ક્રમ નથી કે પાંચમાથી છઠ્ઠે જાય, એમ નથી. પરંતુ ચોથા અથવા પાંચમાથી એ સાતમા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે, અને સાતમા ગુણસ્થાનની દશા એટલે અપ્રમત સંયત, અપ્રમત સંયત. અને સાતમા ગુણસ્થાનની જે દશા છે એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે. એટલે સાતમું ગુણસ્થાન નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે એ પ્રગટ કરે છે અને પછી એ સવિકલ્પ થાય છે, એટલે વિકલ્પ સહિત થાય છે, તો એ છઠ્ઠા ગુણસ્થાનની દશા છે. અને એ છઠ્ઠા ગુણસ્થાનની દશાની અંદર એ મુનિ છે, નિર્ગ્રંથ મુનિ છે. એને 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે, અને એ પ્રમાણે જ એને ભાવલિંગ હોય છે. એટલે સાતમેથી છઠ્ઠે અને પછી પાછો છઠ્ઠેથી નિર્વિકલ્પ ધ્યાનમાં એ સાતમે ગુણસ્થાને આવે છે. એમ સાતમે છઠ્ઠે મુનિરાજ ઝૂલતા હોય છે. અને આ સાતમા છઠ્ઠાની દશા છે તે સર્વવિરતી છે. એ નિર્ગ્રંથ મુનિ છે, બાહ્યમાં ચોખ્ખું દ્રવ્યલિંગ છે, અને અંતરંગ દશા એવી સાતમા ગુણસ્થાનની છે જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે, અને પછી જ્યારે સ્વવિકલ્પ છે ત્યારે છઠ્ઠું ગુણસ્થાન છે. તે પછીથી આઠમું ગુણસ્થાન, નવમું ગુણસ્થાન અને દસમું ગુણસ્થાનનો સમય ઓછો હોય છે, પણ એ સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં ઉગ્ર પુરુષાર્થ થાય છે, સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ એવો થાય છે. ત્યારે પહેલું શુક્લ ધ્યાન પ્રગટે છે ત્યારે એ અંતર્મુહૂર્તની અંદર આઠમું, નવમું અને દસમું ગુણસ્થાન હોય છે. તો આઠમું ગુણસ્થાન તે અપૂર્વકરણ છે, નવમું ગુણસ્થાન છે તે અનિવૃત્તિ બાદર સાંપ્રાય, અને દસમું ગુણસ્થાન છે તે સૂક્ષ્મ સાંપ્રાય. હવે દસમા ગુણસ્થાન પછીથી એ અગિયારમા ગુણસ્થાને જાય છે અથવા તો દસમેથી બારમા ગુણસ્થાને જાય છે. અગિયારમું ગુણસ્થાન છે એ ઉત્સમ શ્રેણી ચડે છે એને હોય છે, અને જે ક્ષપક શ્રેણી ચડે છે એને બારમું ગુણસ્થાન આવે છે. એટલે અગિયારમું ગુણસ્થાન છે એને ઉપશાંત મોહ કહે છે, અથવા તો એમાં એ વિતરાગ છદ્મસ્ત છે અને ત્યાંથી એને પાછા પડવાનું થાય છે એવી એ અગિયારમા ગુણસ્થાનની દશા છે. ત્યાંથી પછી એ આગળ વધતો નથી. જ્યારે બારમા ગુણસ્થાનની દશા છે એ ક્ષીણ મોહ કહેવાય છે. બારમા ગુણસ્થાનની દશાને આખું એનું નામ છે ક્ષીણ કષાય વિતરાગ છદ્મસ્ત. ક્ષીણ કષાય વિતરાગ છદ્મસ્ત. જો અગિયારમા ગુણસ્થાને ઉપશાંત મોહ છે એટલે ત્યાં એ ઉપશમ શ્રેણી ચડ્યા છે, ક્ષપક શ્રેણી ચડ્યા નથી, એટલે પછી પાછા પડવાનું થાય છે. અને બારમા ગુણસ્થાને ક્ષપક શ્રેણી ચડ્યા છે તો એ ક્ષપક શ્રેણી ચડ્યા છે એ પછી બારમા ગુણસ્થાને કે પછી બીજું શુક્લદાન થાય છે અને મોહનીય કર્મની બધી પ્રકૃતિનો ત્યાં ક્ષય થાય છે. પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોનો પણ ક્ષય થાય છે, એમ ચારે ઘાતી કર્મોનો ક્ષય થાય છે અને પછી તેરમા ગુણસ્થાનની દશા થાય છે. એ તેરમા ગુણસ્થાનની દશા છે તે અર્યંત દશા છે, ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો તેરમા ગુણસ્થાને જે દશા છે એ સયોગી કેવડી છે, કેમ કે હજી યોગ બાકી રહ્યો છે. પોતે પોતાના પૂર્ણ સ્વરૂપમાં સ્થિર તો થયા છે, તે છતાંય હજી ચાર અઘાતી કર્મો બાકી રહ્યા છે, એટલે એમને એ યોગ છે. પણ યોગ દ્વારા એ કાંઈ જ્ઞાન કરતા નથી. મન, વાણી, કાયા એ બધું છે, એટલે તે ચાર અઘાતી કર્મો તો હજી ઉદયમાં છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ઉદયમાં છે. તો વેદનીયમાં તો સાતા વેદનીય જ છે, અને યોગ છે તો યોગ છે તો હજી કર્મની પ્રકૃતિ પણ બંધાય છે. કર્મ પ્રકૃતિ બંધાય છે એમાં હવે કષાય નથી, એટલે સ્થિતિબંધ અને અનુબંધ થતો નથી. સ્થિતિબંધ અને અનુબંધ નથી થતો, અને યોગ છે એટલે પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય છે. તો તેરમા ગુણસ્થાનની આવી દશાની અંદર એમને યોગ છે તેથી સયોગી કેવળી કહેવાય છે, અને એમને એક સમયનું સાતાવેદનીય કર્મ બંધાય છે, બીજા સમય ભોગવાઈ જાય છે એવા એ અર્યંત પરમેશ્વર છે. એમણે કેવળ જ્ઞાન થયું છે, અનંત ચતુષ્ય એમણે પ્રગટ કર્યા છે એવા એ અર્યંત કેવળી હોય છે, તીર્થંકર હોય છે. તો એ તેરમા ગુણસ્થાનની દશા થઈ. તેરમા ગુણસ્થાનને બધાનું આયુષ્ય જુદું જુદું હોય. મહાવીર સ્વામી ભગવાનનો વિચાર કરીએ તો મહાવીર સ્વામી ભગવાનને તેરમું ગુણસ્થાન થયું એટલે તીર્થંકર થયા, તેવા જ્ઞાન પ્રગટ કર્યું. તો એ વખતે એમની ઉંમર 42 વર્ષની હતી, અને તે પછીથી એમનું આયુષ 72 વર્ષ સુધીનું હતું, એટલે 30 વર્ષનો સમય એ તેરમા ગુણસ્થાનની દશાનો હતો. અત્યારે વર્તમાનમાં જો વિચાર કરીએ મહાવીર ક્ષેત્રને વિશે, 20 તીર્થંકર ભગવાન વિરાજમાન છે, તો એમના તો ઘણા લાંબા આયુષ્ય છે, ઘણા લાંબા આયુષ્ય છે. એ બધા તેરમા ગુણસ્થાને છે. તીર્થંકર ભગવાન અને એમના સમસ્તમાં વિરાજતા કેટલાય કેવળી ભગવાન એ બધાના આયુષ્ય ઘણા લાંબા છે. સિમંદર પ્રભુનો વિચાર કરીએ તો એ અત્યારે તેરમા ગુણસ્થાનની દશામાં છે, અને એમનું આયુષ્ય કેટલું બધું લાંબુ છે, 1 કરોડ પૂર્વનું એમનું આયુષ્ય છે. અહીંયા ભરત ક્ષેત્રને વિશે ભીષ્મા તીર્થંકર મુનિ સુવ્રત સ્વામી હતા ત્યારથી સિમંદર પ્રભુ છે. અને આવતી 24મીના 13મા તીર્થંકર થશે ભરત ક્ષેત્રને વિશે. હવે પછીની 24મીમાં 13મા તીર્થંકર થશે ત્યાં સુધી મહાવીર ક્ષેત્રમાં સિમંદર પ્રભુ રહેશે. એટલે ઘણું લાંબુ આયુષ્ય હોય છે. તે પછીથી એ આયુષ પૂર્ણ થાય છે એ પહેલા 14મું ગુણસ્થાન આવે છે. 14મા ગુણસ્થાનનો સમય અતિ અલ્પ હોય છે. માત્ર હર્ષ્વ અક્ષર બોલીએ આપણે રૂ એવા હર્ષ્વ અક્ષર બોલીએ એટલો જ સમય એ છે. અને એ 14મા ગુણસ્થાનને અયોગી કેવળી કહે છે. અયોગી કેવળી એવું ગુણસ્થાન કહે છે. એ વખતે એ આત્મા એ શરીર સાથે છે પણ યોગ હવે રહેતો નથી. હવે યોગ નથી. હજી એ શરીરમાંથી બહાર નીકળી ગયો છે આત્મા એમ નથી. જ્યારે શરીર છોડી અને એક સમયમાં સિદ્ધ શિલા ઉપર વિરાજી જાય છે ત્યારે તો સિદ્ધ કહેવાય છે. પણ હજી તો આ 14મું ગુણસ્થાન છે અયોગી કેવળી અને એનો અતિ અલ્પ સમય હોય છે. એ વખતે શરીર સાથે છે, મન વાણી બધું છે, છતાંય તે અયોગી કેવળી છે. યોગ એટલે ખરેખર તો આત્મપ્રદેશોનું સ્પંદન. હવે એમને આત્મપ્રદેશોનું સ્પંદન બિલકુલ નથી. એવી અયોગી કેવળીની દશા છે. એ પૂર્વે એમને સુખધ્યાન પ્રગટ થાય છે અને પછી એ જીવ એક સમયમાં એ દેહને છોડીને એટલે નિર્વાણ પામીને સિદ્ધ શિલા ઉપર હંમેશને માટે શાશ્વત સુખમાં વિરાજી જાય છે, સિદ્ધ થઈ જાય છે. તો આ 14 ગુણસ્થાનની જે વાત કરવામાં આવી છે એ સંસાર પર્યાય છે, સિદ્ધ પર્યાય નથી. સિદ્ધ પર્યાય થયા પછીથી ગુણસ્થાન નથી. એટલે સંસારી જીવના આવા મોક્ષ માર્ગના ઉત્કૃષ્ટ વિકાસને દર્શાવનારા એ ગુણસ્થાન છે. બીજી એક મહત્વની વાત છે કે પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ ગુણસ્થાન, એના વિશે કૃપાળુદેવે એક સરસ વાત કરી છે કે જીવ મિથ્યાત્વ કરી અને મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો. અને એ વાત ઘણાને હજી સમજાતી નથી. મિથ્યાત્વ કરી મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો એમ જયારે કહ્યું છે તો એમાં રહસ્ય છે. રહસ્ય એ છે કે એ પૂર્વે તો એ મિથ્યાત્વ ગુણસ્થાને પણ ન હતું. કેટલાક પંડિતોનું એમ માનવું છે કે બધા જીવ મિથ્યાત્વ ગુણસ્થાને જ છે. ના, કૃપાળુદેવે બહુ સ્પષ્ટ વાત કરી છે કે જ્યારે એ હજી એવો ક્રમિક વિકાસ શરૂ કરે છે ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાન છે. એટલે ત્યાં સુધી જે ક્રમિક વિકાસ શરૂ કરે છે એ વખતે એ વિકાસનું કારણ છે તો મિથ્યાત્વ. એની માન્યતા હજી કંઈ સમ્યક તો થઈ નથી પણ એ મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો એમ કહેવાય છે. બીજી રીતે કહીએ તો કૃપાળુદેવનો કહેવાનો આશય એવો છે કે જે નિગોદમાં રહેલો જીવ છે, એકેન્દ્રીય જીવ છે, હજી જે ત્રસ પણ થયો નથી એ હજી મિથ્યાત્વ ગુણસ્થાને પણ આવ્યો નથી. એ હજી મિથ્યાત્વ ગુણસ્થાને પણ આવ્યો નથી. આ સંબંધી ઘણી ચર્ચાઓ થઈ અને કૃપાળુદેવના કહેવાનું જે રહસ્ય છે એ સમજાયું. નહીતર તો એક જ માન્યતા ચાલતી હતી કે બસ બાકી બધા જીવો છે તે પહેલા ગુણસ્થાને છે. ના, પહેલા ગુણસ્થાને હજી એ તો આવ્યા નથી. કેટલાક જીવો તો હજી પહેલા ગુણસ્થાને આવ્યા નથી. તો આ 14 ગુણસ્થાન છે એ અવસ્થા દર્શાવનારા છે. સંસારી અવસ્થા દર્શાવનારા છે. સંસારીથી સિદ્ધ થવા સુધીનો આખો જે મોક્ષ માર્ગ છે એની અવસ્થાઓ દર્શાવનાર ગુણસ્થાન છે. એને આપણે જો આ 14ને બદલે સંક્ષિપ્તમાં જો વિચાર કરીએ તો એ જ અવસ્થાઓને બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ પણ આપણે કહી શકીએ. પહેલું, બીજું, ત્રીજું જે ગુણસ્થાન છે એ બહિરાત્મા છે. ચોથાથી 12મા સુધીના ગુણસ્થાન જે છે એ અંતરાત્મા છે. અને 13મું અને 14મું ગુણસ્થાન સયોગી કેવળી અને અયોગી કેવળી એ પરમાત્મા છે એમ એ ગુણસ્થાન છે. હવે ચોથાથી બારમા સુધી જયારે અંતરાત્મા કયો તો એમાં તો સમ્યક્ત્વથી શરૂઆત થઈ છે, ધર્મની શરૂઆત ત્યાંથી જ થઈ છે અને બારમા ગુણસ્થાને પહોંચે છે પછીથી તો એ પરમાત્મા થાય છે. તો એમાં જે વિકાસનો જે ક્રમ છે એ ઉત્તરોત્તર એ વધતો જાય છે, વિકાસ વધતો જાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. તો એના પણ ત્રણ ભેદ પાડી શકાય કે જગન્ય, મધ્યમ અને ઉત્તમ. ચોથું ગુણસ્થાન એ અંતરાત્મા માટે જગન્ય અંતરાત્મા છે એમ કહેવાય. ચોથું ગુણસ્થાન એ જગન્ય અંતરાત્મા છે કેમ કે ચોથા ગુણસ્થાને એને સ્વાનુભૂતિ થઈ છે, એને વિતરાગી પરિણામ થયા છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, પોતે પોતાને બરાબર જાણ્યો છે, સમ્યક શ્રદ્ધાન થયું છે, દર્શન મોહનીય ગયું છે અને ચારિત્ર મોહનીયની રહેલી ચોકડી અનંતાનું બંદી કસાય, અનંતાનું બંદીના ક્રોધ, માન, માયા, લોભ એ ગયા છે. તો એવી જે દશા છે એને આપણે અંતરાત્મા કહીએ. પણ પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે, નવમે, દસમે, અગિયારમે, બારમે ત્યારે પણ એ અંતરાત્મા જ છે અને ઉત્તરો ઉત્તર એની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, એનો એ વિકાસ છે. તો એ વિકાસને જોતા પાંચમું અને છઠ્ઠું જે છે તેને મધ્યમ અંતરાત્મા કહ્યું છે, ચોથાને જગન્ય અંતરાત્મા કહ્યો છે. ઓછામાં ઓછું એને આટલું સમ્યક તો ચોથા ગુણસ્થાને તો હોય છે એ દર્શાવ્યું છે. મધ્યમ કહ્યું છે તો ત્યાં પાંચમાના છઠ્ઠા ગુણસ્થાને તો એને ચારિત્ર પણ સાથે છે અને બાહ્ય ચારિત્ર એકલાની વાત નથી, પણ અંતરંગ જે દશા જે છે એ અંદરમાં જે છે એ ઉપરથી એને એ મધ્યમ અંતરાત્મા કહ્યો છે. અને સાતમાથી એટલે સાતમા ગુણસ્થાનના ખરેખર તો બીજા ભાગથી તો એ શ્રેણી ચડી જાય છે, પણ સાતમે ગુણસ્થાને છે ત્યારે પણ એ નિર્વિકલ્પ દશામાં જ છે. સાતમા ગુણસ્થાનના આપણે બે ભાગ પાડીએ છીએ, જે છઠ્ઠે સાતમે ઝૂલે છે એવા મુનિરાજ અને બીજા જે વિશેષ ઉગ્ર પુરુષાર્થ કરે છે અને સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં એ શ્રેણી ચડે છે તો ત્યારે પણ નિર્વિકલ્પ દશા જ છે. અત્યારે વર્તમાનમાં ભરતક્ષેત્રને વિશે સાતમા ગુણસ્થાનથી આગળ શ્રેણી ચઢ્યા એવું થતું નથી, એટલે સાતમે છઠ્ઠે ગુણસ્થાને રહે છે. તો પણ એ સાતમું ગુણસ્થાન છે તે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં હોય છે, એટલે સાતમા ગુણસ્થાનથી આગળ બધું નિર્વિકલ્પ ધ્યાનમાં જ છે અને એને ઉત્તમ અંતરાત્મા કહેવાય છે. તો આ અંતરાત્મા જે કહેવામાં આવ્યો ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી, એમાં ચોથે જગન્ય અંતરાત્મા છે, પાંચમે છઠ્ઠે મધ્યમ અંતરાત્મા છે અને સાતથી બારમાં એ ઉત્તમ અંતરાત્મા છે અને પછી તેરમે તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, કેવળ દર્શન પ્રગટ કરે છે, અનંત ચતુષ્ટય પ્રગટ કરે છે, અરિયંત પરમેશ્વર થાય છે. એટલે તેરમે, ચૌદમે એને પરમાત્મા કહેવાય. એટલે એ રીતે આ ત્રણ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવી દશાઓ દ્વારા પણ આપણે સંસારી જીવની એ દશાઓને જાણીએ છીએ અને આ ચૌદ ભાગ પાડીને ચૌદ ગુણસ્થાન દ્વારા પણ આપણે આત્માની એ અશુદ્ધ, વિશુદ્ધ અને શુદ્ધ અવસ્થાઓને જાણીએ છીએ. એ અશુદ્ધ, વિશુદ્ધ કે શુદ્ધ દશાને દર્શાવનારા આ ચૌદ ગુણસ્થાન છે અને એમાં ચોથા ગુણસ્થાને એ અંતરાત્મા થાય છે. તો ચોથું ગુણસ્થાન છે તે મહત્વનું છે. ચોથું ગુણસ્થાનથી જ ધર્મની શરૂઆત થાય છે. ચોથા ગુણસ્થાને જીવ આવે છે તે પછીથી જ એની શુદ્ધિની વૃદ્ધિ થતા થતાં એ પૂર્ણ દશાને પ્રગટ કરે છે. તો ચોથું ગુણસ્થાન આપણે પ્રગટ કરવાનું છે. એટલે કે સમ્યક્ત્વ પ્રગટ કરવાનું છે એવી ચોથા ગુણસ્થાનની દશા થયા પછીથી એ જીવ કૃપાળુદેવે જેમ કહ્યું છે તે પ્રમાણે વધુમાં વધુ 15 ભાવો મોક્ષે જાય જ છે. અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ વધુમાં વધુ એને ભ્રમણ થાય પછી તો એ મોક્ષે જાય જ છે. બીજી રીતે કહેવું હોય તો એમ પણ કહેવાય કે જેને હવે સિદ્ધ થવામાં અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ જ બાકી રહ્યો છે એવા જીવને સમ્યક્ત્વ થાય છે. અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળથી ઓછો સમય એટલે પછી ગમે તેટલો ઓછો સમય હોય એટલો જયારે બાકી રહ્યો હોય ત્યારે એને સમ્યક્ત્વ થાય છે. જે મોક્ષ જવાનું છે તેને તો એ રીતે પણ એને સમજી શકાય છે. તો આપણે ચોથા ગુણસ્થાનની વાત લઈએ છીએ, કેમ કે ચોથું ગુણસ્થાન આવ્યા પછીથી જીવને પાછા પડવાનું થતું નથી. એ જીવ જે સમ્યક દ્રષ્ટિ થયો છે એ પછી ગુણ મુક્ત દશાને પ્રાપ્ત કરે જ છે. કોઈ અપવાદની વાત આપણે નથી લેતા, આપણે તો રાજમાર્ગનો વિચાર કરીએ છીએ કે જે સમ્યક્ત્વ પ્રગટ કરે છે એ મોક્ષ પ્રાપ્ત કરે જ છે. એટલે આ અંતરાત્મા જ્યાંથી થયો ત્યાંથી જ ધર્મની શરૂઆત થઈ. એટલે બીજી રીતે એમ કહેવાય કે સમ્યક દર્શન થયું ત્યારથી જ એ મોક્ષ માર્ગમાં છે. એટલે મોક્ષ માર્ગની શરૂઆત થાય છે ચોથા ગુણસ્થાનથી, એટલે કે અવિદિત સમ્યક દ્રષ્ટિ અથવા તો અસંયમ સમ્યક દ્રષ્ટિ એવા ચોથા ગુણસ્થાનથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. તો એ ચોથું ગુણસ્થાન અને એની એ દશા તેના વિશે આજે આપણે વધારે વિચાર કરવાનો છે. આવતી વખતે બીજા સ્વાધ્યાયમાં પણ ઘણો એના સંબંધી આપણે વિચાર કરીશું. તો ચોથું ગુણસ્થાન એ સમ્યક દ્રષ્ટિનું છે. તો સમ્યક દર્શન એટલે શું, સમ્યક દ્રષ્ટિ કેવો હોય એના સંબંધી થોડો વિચાર કરીએ. સમ્યક દર્શન કોને કહીએ છીએ, સમ્યક દ્રષ્ટિ આપણે કોને કહીએ છીએ, કોણ સમ્યક દ્રષ્ટિ છે? સમ્યક દ્રષ્ટિની થોડીક વ્યાખ્યાઓ જરા સમજીએ. તો જિનેશ્વર કથિત આત્મશ્રદ્ધાન એને સમ્યક દર્શન કહ્યું છે. અને જિનેશ્વર કથિત આત્મશ્રદ્ધાન સહિત જે છે એ જીવ સમ્યક દ્રષ્ટિ છે. એનો અર્થ શું થયો કે જિનેશ્વર ભગવાને ઓમકાર ધ્વનિમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે એવા આત્માના સ્વરૂપનું શ્રદ્ધાન જેને છે તે સમ્યક દ્રષ્ટિ છે. વધુ વિસ્તાર કરતા પહેલા એક બીજી વ્યાખ્યા પણ સમજીએ કે સ્વનું અનુભૂતિયુક્ત શ્રદ્ધાન, સ્વનું અનુભૂતિયુક્ત શ્રદ્ધાન તે સમ્યક દ્રષ્ટિ છે. પોતાનું જ સ્વાનુભૂતિ, સ્વની અનુભૂતિયુક્ત શ્રદ્ધાન, પોતાની જ શ્રદ્ધા, પોતાના આત્માની અનુભવ સહિતની શ્રદ્ધા એને સમ્યક્ત્વ કહ્યું છે. ત્રીજી એક વ્યાખ્યા જોઈએ. ઉમાશાતીજી ભગવાને જે વ્યાખ્યા કરી છે તે તત્વાર સૂત્રમાં બીજા સૂત્રમાં ઉમાશાતીજી ભગવાને કહ્યું કે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વની યથાર્થ શ્રદ્ધા જેને છે તે સમ્યક દ્રષ્ટિ છે. હવે આ ત્રણેયને સાથે લઈએ તો એમાં એક વાત નિશ્ચિત છે કે શ્રદ્ધાની વાત કરી છે આમાં. અને એ શ્રદ્ધાની વાત કરી છે તો એ શ્રદ્ધા કોની શ્રદ્ધા? આત્માની શ્રદ્ધા, પોતાના આત્માની શ્રદ્ધા? પોતાના આત્માની શ્રદ્ધા જેને છે તેને સમ્યક દર્શન છે. પણ એવી શ્રદ્ધા માત્ર વિકલ્પ રૂપે હોય તો એને શ્રદ્ધા કહેતા નથી. એ અનુભવ સહિતની શ્રદ્ધા હોય તો જ એને સમ્યક શ્રદ્ધાને કહેવાય છે. જે વાંચવાથી, સાંભળવાથી, દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા જે શ્રદ્ધા થઈ છે એ શ્રદ્ધાને સમ્યક શ્રદ્ધાને કહેવાતું નથી. જ્યાં સુધી એવો જ એ અનુભવ નથી કરતો ત્યાં સુધી એ શ્રદ્ધા સમ્યક નથી. એટલે એવું અનુભવ સહિતનું શ્રદ્ધાન છે તો જ એ સમ્યક શ્રદ્ધાન છે. હવે પોતાનું શ્રદ્ધાન કરે છે તો એની સાથે એ વાત ગર્ભિત છે કે પોતે જેવો છે તેવો પોતાને શ્રદ્ધે છે, તો પોતાથી જે બીજું જે કાંઈ છે એ બીજું બધું સ્વથી જુદું પણ છે એવું ભેદ જ્ઞાન પણ એમાં આવી જાય છે. એટલે હવે જયારે વિચાર કરીએ ફરીથી આ ત્રણેય વસ્તુનો સાથે, તો એ વાત નક્કી થઈ જાય છે કે જિનેશ્વર ભગવાને જે કહ્યું એમાં નિજ આત્માની, પોતાના આત્માની, પોતાના એવા સ્વરૂપની અનુભવ સહિતની શ્રદ્ધા તેને સમ્યક કહ્યું છે. અને એવો અનુભવ થાય છે તો એમાં એને સ્વનો અનુભવ વર્તે છે, એની સાથે એનાથી જે જુદું બીજું બધું પર છે એનું ભેદ જ્ઞાન સાથે હોય છે. એટલે પહેલી અને બીજી વ્યાખ્યામાં તો બરાબર બેસી ગયું કે જિનેશ્વર કથિત આત્મશ્રદ્ધાન અને સ્વનું અનુભૂતિ યુક્ત શ્રદ્ધાન, એ બે વાતમાં તો બરાબર બેસી ગયું. પણ ત્રીજી વાત કે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો એમાં તો તત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કર્યું છે. તત્વાર શ્રદ્ધાનમ, પદાર્થોની જેમ છે તેમ શ્રદ્ધા, એને સમ્યક દર્શન કર્યું છે. એમાં આત્માની શ્રદ્ધા કઈ રીતે આવી? જો અહીંયા ગુરુદેવે ખૂબ સ્પષ્ટતા કરી છે, ઘણી વાર સ્પષ્ટતા કરી છે કે તત્વાર સૂત્રની અંદર પહેલું અને બીજું સૂત્ર એ નિશ્ચયથી કહેવામાં આવ્યા છે. બીજી આગળ વાત બધી વ્યવહારથી કહી છે, પણ પહેલા બે સૂત્રનો અર્થ નિશ્ચયથી કરવાનો છે. પહેલું સૂત્ર એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, અને બીજું સૂત્ર એમ કહ્યું કે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો એ ત્યાં નિશ્ચયથી વાત લેવાની છે. હવે નિશ્ચયથી જયારે વાત લઈએ છીએ તો એનો અર્થ શું થાય? તત્વની શ્રદ્ધામાં કોની શ્રદ્ધા આવે? જગતના બધા જ પદાર્થોની શ્રદ્ધા, એટલે બધા પદાર્થોનું હોવા પણ એમાં સ્વીકારાય છે, પણ એમાં પોતે પણ છે ને, પોતે પણ છે ને, તો પોતા વિશેની એવી જયારે શ્રદ્ધા કરે તો પોતાને પોતાના સ્વભાવનો અનુભવ થાય ત્યારે જ એવી શ્રદ્ધા કરી શકે. પોતાનું જેવું સ્વરૂપ છે એની જયારે શ્રદ્ધા કરે છે તો એ શ્રદ્ધા તો પોતે પોતાને જાણ્યા વિના ક્યાંથી કરશે? એટલે પોતાને અનુભવ સહિત જયારે એ જાણે ત્યારે જ એ શ્રદ્ધા થાય છે ને. અને જગતના પદાર્થો એનાથી બીજા બધા જુદા છે, તે જે છે તેમ એ પર છે અને પોતે સ્વ છે, તો એવું પોતાનું સ્વનું અનુભૂતિપૂર્વકનું એ શ્રદ્ધાન એમાં આવી જાય છે, એમ એ તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ નિશ્ચયથી કહેવામાં આવ્યું છે. એટલે અનુભવ સહિત શ્રદ્ધાન છે તે જ નિશ્ચય સંકિત છે. અનુભવ સહિત પોતાનું શ્રદ્ધાન, સ્વ પરના ભેદરૂપ એવું પોતાનું શ્રદ્ધાન, અનુભવ સહિત પોતાના સ્વરૂપનો અનુભવ હોય એવું શ્રદ્ધાન તેને નિશ્ચય સંકિત કર્યું છે. અને એવું નિશ્ચય સંકિત જેને હોય તો એને સાથે વ્યવહાર સંકિત હોય છે, એટલે કે એને નવતત્વની સ્વવિકલ્પ શ્રદ્ધા હોય. નવતત્વની સ્વવિકલ્પ શ્રદ્ધા એટલે કે નવતત્વમાં જીવતત્વ, અજીવતત્વ અને એ સિવાય બાકીની સાત પર્યાય, પુણ્ય, પાપ, આશ્રવ, બન, સંવર, નિદ્રા અને મોક્ષ, એવી સાત પર્યાય, એમ એ નવતત્વ. તો એ નવતત્વની યથાર્થ જેમ છે તેમ સ્વવિકલ્પ શ્રદ્ધા પણ એને છે. દેવગુરુ શાસ્ત્રની પણ, સાચા દેવગુરુ શાસ્ત્રની પણ એને વિકલ્પ સહિતની શ્રદ્ધા છે. છ દ્રવ્યની પણ જેમ છે તેમ દ્રવ્યના સ્વરૂપને જાણીને સ્વવિકલ્પ શ્રદ્ધા છે. એને વ્યવહાર સંકિત કર્યું, અને એને વ્યવહાર સંકિત ત્યારે જ કહેવાય કે જો એને નિશ્ચય સંકિત છે તો, એટલે કે એને નિજ આત્માની અનુભૂતિ સહિત શ્રદ્ધા થઈ છે એવું નિશ્ચય સંકિત છે તો જ એની આ વ્યવહાર સંકિત સંબંધીની જે કંઈ શ્રદ્ધા છે એને વ્યવહાર સંકિત કહેવાય. દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, એને વ્યવહાર સંકિત કહેવાય. પણ જો એને નિશ્ચય સંકિત નથી તો આ નવ તત્વની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા છે એને સાચા અર્થમાં વ્યવહાર સંકિત કહેવાતું નથી, એ માત્ર માહિતી રૂપ છે, તેથી વિશેષ કાંઈ નથી. એને એ માહિતી, એ દ્રવ્ય સ્વરૂપ દ્વારા જે માહિતી પ્રાપ્ત કરી છે તેના દ્વારા વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજી અને એનો સ્વીકાર કરવાનો છે, એની દ્રઢતા કરવાની છે, પોતાના સ્વરૂપનું જેવું છે તેવું જાણી સમજી સ્વીકાર કરી અને પછી એવો અનુભવ કરવાનો છે, એમ આગળ વધવાનું છે. અને જ્યારે એને આત્માનો પોતાના સ્વરૂપનો અનુભવ થાય એટલે એવું નિશ્ચય સંકિત થાય, પછીથી એની બધી જે નવ તત્વ સંબંધીની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા જે છે તે સમ્યક થઈ જાય છે. એટલે નિશ્ચય સંકિત છે એને વ્યવહાર સંકિત છે. તો આપણે એ વાતનો નિષ્કર્ષ કર્યો ત્યારે પહેલી વાત એ કે નિશ્ચય સમ્યકત્વરૂપ મોક્ષ માર્ગ છે, અને બીજી વાત કે શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ રૂપ નિશ્ચય સમ્યક્ત્વ છે અને તે સ્વ પરના ભેદ જ્ઞાનપૂર્વક હોય છે. એટલે આ બે વાતનો આપણે અત્યારે નિર્ણય કર્યો છે, એ વાત એમાંથી એ નિષ્કર્ષ નીકળે છે. તો એનો અર્થ એ થયો કે મોક્ષ માર્ગની શરૂઆત આ ચોથા ગુણસ્થાનથી થાય છે, સમ્યક્ત્વથી થાય છે. એને સમ્યક દર્શન કહો, સંકિત કહો, સમ્યક્ત્વ કહો, તો ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, ધર્મની શરૂઆત થાય છે. અને નિશ્ચય સંકિત છે એ જ ધર્મનું કારણ છે, અને એના જે પરિણામ નિશ્ચય સંકિત થાય છે ત્યારે જે પરિણામ છે એ પરિણામને વિતરાગી પરિણામ કહેવાય, અને એ મોક્ષ માર્ગના પરિણામ છે. હવે આગળ વિચાર કરીએ કે ચોથા ગુણસ્થાનની દશામાં આવું જે સંકિત થયું તો એમાં સંકિત થયું એટલે શું થયું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ આ સંકિત છે. તો સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શનમાં દર્શન શબ્દ જે છે એના ઘણા અર્થ થાય છે. દર્શન શબ્દનો અર્થ ધર્મ એમ પણ થાય છે, દર્શન એટલે દેખવું એવો અર્થ થાય છે. આપણે જે અર્થ લેવાના છે બે તેનો વિચાર કરીએ. એક તો દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ અથવા તો દેખવું, અને બીજું દર્શન એટલે શ્રદ્ધા. તો આ સમ્યક દર્શન અથવા સંકિત અથવા સમ્યક્ત્વ જ્યારે થાય છે ત્યારે એની શ્રદ્ધા છે તે સમ્યક થઈ જાય છે, સાચી થઈ જાય છે. એની શ્રદ્ધા જે છે તે સાચી થઈ જાય છે. તો એ શ્રદ્ધા સાચી થઈ જાય છે એમાં કઈ રીતે શ્રદ્ધા સાચી થઈ? તો કે એને પોતાના આત્માનો અનુભવ થયો. પોતાના આત્માનો અનુભવ થયો એમાં એને શું કર્યું? તો કે જેવું પોતાનું સ્વરૂપ છે એવા સ્વરૂપનો એને પ્રતિભાસ થયો, એવું સ્વરૂપ એને દેખ્યું, એવું સ્વરૂપ એને દેખ્યું છે એટલે એ એનો અનુભવ થયો. એવા સ્વરૂપનો પ્રતિભાસ થાય છે તો એ પ્રતિભાસમાં શું છે? તો કે છે કે પોતાનું સ્વરૂપ કેવું છે? પોતે જીવ દ્રવ્ય છે, એ અનંત ગુણનો સમૂહ છે, અને એ અનંત ગુણનું પરિણમન થઈ રહ્યું છે, દરેક ગુણનું પરિણમન થઈ રહ્યું છે. એ પરિણમન નિત્ય અંદરમાં થઈ જ રહ્યું છે, કોઈ ગુણ કુટસ્થ નથી. તો એ અનંત ગુણનું જે પરિણમન થઈ રહ્યું છે એ પરિણમન એક રૂપે એને અનુભવમાં આવે છે એવું સામાન્ય પ્રતિભાસ, એવો સામાન્ય પ્રતિભાસ પોતાના અનંત ગુણનું જે પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે, અનંત ગુણોનું ભવન, કે અનંત ગુણનું પરિણમન છે. એટલે જો આનો વિસ્તાર કરીએ તો એ એક એક ગુણનું પરિણમન દરેક સમયે જે થાય છે, તો દરેક સમયે એક ગુણની એક પર્યાય, તો અનંત ગુણની અનંત પર્યાય થાય છે. અને એવું પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે, જેને એ પરિણમનને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ. એ દ્રવ્યાર્થિક લયનો વિષય છે, કારણ શુદ્ધ પર્યાય છે તે. અને એવું એવું પરિણમન સતત ચાલી રહ્યું છે. જ્યારે આત્માનું લક્ષ્ય કરે છે, ધ્રુવ તરફ ઢળે છે, અને એવા એક રૂપ પરિણમનને જ્યારે તે અનુભવે છે, તો એ અનુભવ એ સ્વાનુભૂતિ છે અને એ જ સામાન્ય દર્શન છે. દર્શન એટલે કઈ કોઈ આકારનું દર્શન થાય છે એમ નથી, કોઈ આકાર એને દેખાય એમ નથી. દર્શન એટલે પ્રતિભાસ છે, એવો પ્રતિભાસ થાય છે. તો એ પ્રતિભાસ તો અતિન્દ્રિય આનંદ સહિત હોય છે. એમાં અતિન્દ્રિય આનંદનું વેદન છે, અલૌકિક આનંદનું વેદન છે. અને એવું વેદન થવાનું કારણ પોતાનું અનંત ગુણોનું એક રૂપ જે પરિણમન છે, એને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવ્યું છે. હવે આવું જયારે અનુભવાયું છે, તો પછીથી હવે એની શ્રદ્ધા પોતાના વિશેની જે શ્રદ્ધા છે તે સમ્યક થઈ જાય છે. અને આ જે અનુભવની વાત કરી, એ આ રીતે થવાથી એને શ્રદ્ધા થઈ. પણ એકલું એવું દર્શન કે એકલો પ્રતિભાસ નથી. જો દર્શન શબ્દના અર્થની ફરીથી વાત કરીએ, તો એક અર્થ આપણે એમ કહ્યું કે દેખવું, સામાન્ય અવલોકન, એને પણ દર્શન કહીએ છીએ અને શ્રદ્ધાને પણ દર્શન કહીએ છીએ. તો જ્યારે દેખવું છે, ત્યારે સામાન્ય પ્રતિભાસ છે, એવું દેખવું છે, તો ત્યારે વિશેષતાથી એનું જાણવું પણ સાથે જ હોય છે. એટલે કે સાથે જ એનું જ્ઞાન પણ હોય જ છે. જ્ઞાનની સાથે અવલોકન છે. અવલોકનને પહેલા મુકાય છે સામાન્ય પ્રતિભાસ, અથવા તો સામાન્ય અવલોકન એને પહેલા મુકાય, અને એ પછીથી જે વિશેષતાથી એનું જાણવું થાય છે એને જ્ઞાન કહીએ છીએ. બંને એક સાથે જ છે, એક સમયમાં છે, છતાં એમ કહેવાય કે પહેલું સામાન્ય અવલોકન છે અને પછી છે તે વિશેષતાથી જ્ઞાન છે. તો આ દર્શન અને જ્ઞાન આ રીતે બંને સાથે છે. પોતાના જ પ્રતિભાસ અને પોતાનું જ જ્ઞાન, પોતે ભગવાન આત્મા છે એનો પ્રતિભાસ અને પોતાનું જ જ્ઞાન, એ બંને સાથે જ છે. અને એવું જયારે થયું છે, તો પછી હવે જે શ્રદ્ધા થઈ, એ શ્રદ્ધા છે તે સમ્યક શ્રદ્ધા છે. અને એને જ આપણે સમ્યક દર્શન અથવા સંકિત કહીએ છીએ, સમ્યક્ત્વ કહીએ છીએ. જ્ઞાન વિશે થોડીક વધારે બીજી વાત કરીએ, તો જ્ઞાન છે તે એક જ પ્રકારનું છે. જ્ઞાન જેને સમ્યક દર્શન થાય છે, બધાને જ્ઞાન પ્રકારની દ્રષ્ટિ જોઈએ તો એક જ પ્રકારનું છે, પણ એનો ઉઘાડ બધાને જુદો જુદો છે. તિર્યકને સમ્યક દર્શન થાય ત્યારે એનું જે જ્ઞાન છે તે, મનુષ્યને સમ્યક દર્શન થાય ત્યારે એનું જે જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન, એ બધાનું સમ્યક જ્ઞાન, અને કેવળનું સમ્યક જ્ઞાન. તો એ બધાનું જ્ઞાન છે તો એક જ પ્રકારનું આત્માનું જ જ્ઞાન છે, પણ એનો ઉઘાડ બધાનો જુદો જુદો છે, તારતમ્યતા જુદી જુદી છે. જ્યારે જે દર્શન છે, એટલે સામાન્ય પ્રતિભાસ, પોતાનો જે પ્રતિભાસ, પોતાનો જે અનુભવ, પોતાને અંદરમાંથી આવતા આનંદનો અનુભવ થઈ અને જે પ્રતિભાસ થયો છે, એ બધાનો સરખો છે. આત્માનો અનુભવ જે થાય છે, તો એ બધાનો સરખો છે, બધાને એ અનુભવ એક સરખો જ હોય છે. તો આ દર્શન અને જ્ઞાનની વાત થઈ. અને ત્રીજી વાત આપણે સમ્યક્ત્વની અંદર લઈએ છીએ, તે સમ્યક ચારિત્રની વાત છે. સમ્યક ચારિત્ર પ્રશ્ન આપણે પછીથી લઈશું, પૂરું થઈ જાય પછીથી પ્રશ્ન અત્યારે લખી લઈશું, કેમ કે પછી આપણે ડાયવર્ટ થઈ જઈશું, એટલા માટે પ્રશ્ન અત્યારે નથી લેતા. તો સમ્યક ચારિત્રને પણ આપણે સાથે લઈએ છીએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ નિશ્ચય સંકિત છે એમ આપણે કહીએ છીએ. તો ચારિત્ર, તો ચારિત્ર કઈ રીતે છે? તો ચારિત્ર છે તે પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે અને એમાંથી આવતા આનંદને અનુભવે છે એવી જે દશા છે એ જ ચારિત્ર છે. ચારિત્ર ગુણ અંદરમાં પડ્યો છે, ચારિત્ર ગુણનું ભવન તો અંદરમાં તો થઈ જ રહ્યું છે, પણ એ ચારિત્ર ગુણને કારણે સુખ અને આનંદની જે અનુભૂતિ એ અત્યારે વર્તમાનમાં એને પ્રગટ થઈ છે, તો એમ એને એ સ્વરૂપ આચરણ ચારિત્ર છે. હવે એમાં આચરણ અને સ્વરૂપ બે શબ્દ છે, સ્વરૂપ આચરણ ચારિત્ર. જેટલો સમય એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે, જેટલો સમય એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે એ સ્વરૂપને અનુભવી રહ્યો છે. બીજી રીતે કહીએ તો પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે એવા સ્વભાવે પોતે થઈ ગયો છે. દેહ પણ રહેતું નથી, દ્વેષ નથી, પોતે જેવો છે તે પોતે જ પોતાને અનુભવે છે. તો અનુભવવા વાળો અને જે અનુભવાય છે એમાં બે પણ રહેતું નથી એવું અદ્વેષ નિર્વિકલ્પ જે દશા છે એવું જે ધ્યાન છે, તો એ ધ્યાન વખતે એ પોતે પોતાને જેવો છે તેવો જ આચરી રહ્યો છે, અનુભવી રહ્યો છે, કહો કે આચરી રહ્યો છે, એનો અર્થ એક જ થયો. સ્વરૂપ જેવું છે એવા સ્વરૂપે પોતે થઈ જાય એ જ આચરણ છે, એટલે એ સ્વરૂપ આચરણ થયું. નિર્વિકલ્પ દશામાં સ્વરૂપનો અનુભવ કરે છે તો એમાં બે પણ રહેતું નથી, જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પોતે થાય છે, તો એ સ્વરૂપને આચરી રહ્યો છે, એટલે એ સ્વરૂપ આચરણ થયું. તો આવું સ્વરૂપ આચરણ ચારિત્ર એને નિર્વિકલ્પ દશામાં ચોથા ગુણ સ્થાને પણ હોય છે. અને એ આચરણ જે છે એ જ ચારિત્ર છે, અને એ ચારિત્ર છે એ નિશ્ચય ચારિત્ર છે, એ નિશ્ચય ચારિત્ર છે, એ અંતરંગ ચારિત્ર છે. હવે સ્વરૂપ આચરણ ચારિત્રનું બાહ્ય સ્વરૂપ શું છે એની વાત હવે આપણે આગળ કરીશું. તો અત્યારે આપણે જેટલી વાત કરી એમાં એ વાત આવી કે નિશ્ચય સમ્યક દર્શનથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, ચોથા ગુણસ્થાનની, એ સ્વાનુભૂતિપૂર્વક જ હોય છે, અને જે એની અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેય સમાય છે. એ બધું એક જ સમયમાંથી એક સાથે જ છે, એ કાંઈ ત્રણ જુદા નથી, એક પછી એક ક્રમે જુદું જુદું થાય છે એમ નથી. છતાં પણ કહેવાય છે એ રીતે કે જ્યારે શ્રદ્ધાન થાય છે તો શ્રદ્ધાનની પહેલા, શ્રદ્ધાન થતા પહેલા એને જ્ઞાન થાય. ગુરુદેવે આ વાત બહુ સરસ રીતે સમજાવી છે કે શ્રદ્ધાને એમનેમ કેવી રીતે થાય, વસ્તુનું જ્ઞાન થયા વિના એની શ્રદ્ધા કેવી રીતે થાય. તો પહેલા વસ્તુનું જ્ઞાન તો થવું જોઈએ ને, તો વસ્તુનું જ્ઞાન થાય. અને આપણે જ્ઞાનને માટે જાણીએ છીએ કે જે જ્ઞાન છે એ તો વિશેષતાથી જાણવું છે, તો એ જ્ઞાન થતા પહેલા એનું દર્શન એટલે સામાન્ય અવલોકન થાય. તો જો આપણે એક સાથે બધું હોવા છતાં જો ક્રમ મૂકવો હોય તો એમ મૂકીએ કે સામાન્ય અવલોકન છે, સામાન્ય એને અવલોકન છે, એ અવલોકન એ સામાન્ય પ્રતિભાસ છે, અને એ જ વખતે એને એવું આનંદનું વેદન પણ છે, અને એ સાથે એને વિશેષતાથી પોતાના આત્માનું જ્ઞાન છે, પોતે પોતાના આત્માને એ વિશેષતાથી જાણે છે. અને એમ કરીને જ્યારે એ રહ્યો છે તો એ સ્વરૂપ આચરણ કરી રહ્યો છે, એવું સ્વરૂપ આચરણ ચારિત્ર પણ છે. આ બધું એક સાથે છે એ નિશ્ચય સમ્યક્ત્વ કહ્યું, એને નિશ્ચય સમ્યક્ત્વ કહ્યું. હવે એ નિર્વિકલ્પ દશામાંથી બહાર આવી જાય છે તો પછીથી શું થાય? તો કહે છે કે એની જે શ્રદ્ધા, પોતાના વિશેની જે શ્રદ્ધા છે એ તો હવે રૂપે કાયમ રહી જાય છે. જે અનુભવાયું છે એ કાયમ રહી જાય છે. પોતે કેવો છે, કોણ છે, શું છે, એ જે અનુભવમાં આવ્યું છે એ તો લબ્ધ રૂપે કાયમ રહી જાય છે, એટલે એ સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. અનુભવ એક વાર થયો, એક વખત અનુભવ થયો ત્યાર પછીથી એ શ્રદ્ધા હવે સમ્યક થઈ ગઈ, અને એ સમ્યક શ્રદ્ધા, એ સમ્યક તો સમ્યક દર્શન સંકિત એ હવે કાયમ રહી ગયું. અનુભવ સહિતની વાત છે ને, એટલે જ્યાં સુધી અનુભવ ના હતો ત્યારે ત્યાં સુધી એ માત્ર માહિતી રૂપ હતું, હવે અનુભવ થયો છે તો એ સમ્યક થયું છે, એટલે એ સમ્યક થયું છે. તો પેલું વ્યવહાર સંકિત કે જેમાં નવ તત્વની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા, આ બધું જે હતું એને હવે વ્યવહાર સંકિત કહેવાય છે. નિશ્ચય સંકિત આવું થયું છે, અનુભવ સહિતની દશા થઈ છે ત્યારે એને આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ. તો હવે એ બહાર આવ્યો છે તો એ ચોથા ગુણસ્થાનની દશા છે. એમાં આપણે એમ કહ્યું કે ચોથા ગુણસ્થાનને આપણે અવિરત સમ્યક દ્રષ્ટિ એમ નામ આપીએ છીએ. તો અવિરત એ શું? અવિરત એટલે ચોથે ગુણસ્થાને એ વિરતી નથી. અવિરત જે કહેવામાં આવ્યું એટલે શું છે? એનો અર્થ શા માટે એને અવિરત કહ્યું છે? એને શ્રદ્ધા સમ્યક થઈ છે એ વાત બરાબર છે, પણ હજી એને હિંસારૂપ પાપનો વેપાર બંધ થઈ ગયો નથી. એને હિંસારૂપ જે પાપનો વેપાર છે તે એ કઈ બિલકુલ બંધ થઈ ગયો નથી. એટલે હિંસા આદિ પાપ વેપારથી એ વીરમાં નહીં હોવાથી એ અવિરત છે. એટલે એને અવિરત સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. ચોથે ગુણસ્થાને એ અવિરત છતાં એમને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર છે, અને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર નિર્વિકલ્પ દશાની અંદર જે રીતે છે એની વાત તો સમજ્યા, પણ સાથે ને સાથે એ જયારે બહારમાં આવે છે ત્યારે પણ એને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર અથવા તો સ્વરૂપ આચરણ ચારિત્ર છે તો એ કઈ રીતે છે? ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર છે અથવા તો સ્વરૂપ આચરણ ચારિત્ર છે તો એ કઈ રીતે છે? નિર્વિકલ્પ દશાની તો વાત કરી એમાં તો સમજ્યા, પણ સ્વિકલ્પ ભૂમિકામાં સ્વિકલ્પ દશાની અંદર પણ એને એવું ચારિત્ર છે તો એમાં એ 25 દોષ રહિત જે ચારિત્ર છે એની વાત આવે છે. સંકિતના 8 અંગ પ્રગટ થાય છે અને એ 8 અંગમાં જે પ્રગટ થાય છે એની દ્રઢતા થાય છે અને એના જે દોષ છે એ દૂર થાય છે. પોતાના જે 8 પ્રકારના મદન ના દોષ છે એ દૂર થઈ જાય છે. 6 પ્રકારના અનાયાસ દૂર થાય છે. 3 પ્રકારની મૂર્તા દૂર થાય છે. 25 દોષો દૂર થાય છે. એવું વ્યવહારથી સમ્યક્ત્વ આચરણ અથવા સ્વરૂપ આચરણ ચારિત્ર પણ સાથે હોય છે. અને એ સંબંધી આપણે મને લાગે છે કે આવતી વખતે વાત લઈશું, આવતા સાધ્યને વાત લઈશું, કેમકે આજે આપણો સમય પૂરો થયો છે. સુખદામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. Thank you.